પ્રેરણા નંબર 302, પલ્લવો પીડા પડતા છે, શુષ્ક થતા જાય છે, ખરી પડવાનો ભય છે, પવનનો નાનો ધક્કો પણ સહન કરી શકે તેમ નથી, એક એક પાન ખરળ કરતું ગ્લાનિયુક્ત અવસ્થામાં ખરી પડે છે, જે પવન સાથે આનંદ કલોલ કરતા ઝૂલતા એ જ પવનની અડવી લહેર પણ સહન કરી શકતા નથી. બાળપણનો આનંદ અને યૌવનનો ઉન્માદ રહ્યા નથી. વૃક્ષો અને ડાળીઓ તેજોહીન, શુષ્ક અને અનાવૃત થઈ ગયા છે. પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. મિત્ર સ્વાભાવિક અવસ્થામાં ધ્વંસ કાર્ય કરતો હોય એવો આભાસ થાય છે. હવાની હળવી લહેર પણ જીર્ણ પર્ણને પીડા આપે છે. સમય પ્રવાહી છે. શારીરિક અવસ્થા બદલાતા ચિંતનમાં ફરક આવે છે. પ્રભુ સ્મરણ કરી પરિવર્તનશીલ પ્રકૃતિના આવા પરિવર્તનોમાં આંતરિક અડોલ અવસ્થાને કંપાયમાન થવા દેશો નહીં. નવસર્જન અને વિસર્જન આવશ્યક છે. નવરંગી, નવસુરભિત, કોમળ કિસલયા અને પુષ્પોનું દર્શન આહલાદક બનશે. એનું સૌંદર્ય આંખોથી પીતા ચિત્તમાં પ્રસન્નતાનો પ્રવાહ શરૂ થશે. આ પ્રેરણામાં પૂજ્યભાઈ સમય જતા થતા પરિવર્તનો વિશે વાત કરે છે, પણ એમાં પણ આંતરિક અવસ્થા અડોલ હોય અને પ્રભુ સમર્પિત જીવન હોય એના પર પૂજ્યભાઈ ભાર મૂકે છે. પલ્લવો પાંદડાઓ હવે પીડા થઈને શુષ્ક થઈ ગયા છે, સુકાઈ ગયા છે. પાંદડાઓને પણ ખરી પડવાનો ભય છે, કારણ એની પકડ જ એકદમ નબળી પડી ગઈ છે વૃક્ષ સાથે. પવનનો નાનો ધક્કો પણ હવે એનાથી સહન થાય એમ નથી. નાની અમસ્થે હવાની લહેર આવે અને એક એક પાન ખરર કરતું જ્ઞાનીયુક્ત અવસ્થામાં ખરી પડે છે ને જ્ઞાને થાય છે. ઉદાસીનતા આવે છે, પીડા થાય છે, દુઃખ થાય છે, પણ ખરી જાય છે. જે પવનની સાથે આ પર્ણો વૃક્ષ પર આનંદ કલોલ કરતા હતા, ઝૂલતા હતા, એ જ પવનની હળવી લહેર હવે સહન કરી શકતા નથી. સમય બદલાયો છે. બાળપણનો આનંદ અને યૌવનનો ઉત્સાહ હવે ટકી રહ્યા નથી. વૃક્ષો અને ડાળીઓ તેજોહીન, શુષ્ક અને અનાવૃત થઈ ગયા છે. વૃક્ષો પરથી પર્ણો ખરી ગયા છે. વૃક્ષો અને ડાળીઓ જે પર્ણોથી, પુષ્પોથી આવૃત હતા એ હવે શુષ્ક અને તેજોહીન, અનાવૃત થઈ ગયા છે. પર્ણો વિનાના ડાળીઓ અને વૃક્ષો છે, અનાવૃત છે. પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. મિત્ર પણ સ્વાભાવિક અવસ્થામાં જાણે ધ્વંસ કાર્ય કરતો હોય ને એવો આભાસ થાય છે. મિત્ર પણ જાણે નેચરલ પ્રોસેસની અંદર વિસર્જન કરી રહ્યો હોય એવું લાગે છે, ધ્વંસ કાર્ય કરી રહ્યો હોય એવો આભાસ થાય છે. હળવી હળવી પવનની લહેરોની સાથે જે કોમળ કેસલયો અને પર્ણો ઝૂલતા હતા, પવનની સાથે આનંદ કરતા હતા, એ જ પવનની હળવી લહેર હવે જીર્ણ થયેલા પર્ણોને પાનને પીડા આપે છે અને પાન ખરી પડે છે. જે મિત્ર જેની સાથે નર્તન થતું હતું, ઝૂલન ઉત્સવ થતો હતો, પર્ણો અને પવન એકબીજાના સુહૃદ હતા, મિત્ર હતા, આજે એ જ મિત્રની હળવી લહેર પર્ણો ખરી પડે છે. જાણે મિત્ર પર્ણોનું ધ્વંસ કાર્ય કરે છે. કેટલી પીડા છે આની અંદર, સ્વીકારી લો. સમય પ્રવાહિત છે, ટકતો નથી, બચપણ રહ્યું નથી, યૌવનનો ઉન્માદ રહ્યો નથી, શારીરિક અવસ્થા બદલાય છે, વિચારોમાં ચિંતનમાં ફરક આવે છે. અવિરત પ્રભુ સ્મરણ કરો અને એ સ્મરણ કરીને આ પરિવર્તનશીલ જે પ્રકૃતિ છે, જે જીવન છે, એની અંદર આવતા આવા પરિવર્તનોમાં તમારી આંતરિક અવસ્થા અડોલ રાખો. કંપાયમાન થશો નહીં, ડરશો નહીં, ભય પામશો નહીં. તમારો સર્જક સર્જનહાર ખૂબ કુશળ છે, તમારો નાવિક છે, એણે સામેનો પ્રદેશ જોયો છે અને એનો સહારો છે, ઉત્તમ સહારો છે. નવસર્જન અને વિસર્જન આવશ્યક છે. જ્યારે પર્ણો પીડા પડીને ખરી જાય છે ત્યારે વૃક્ષો અનાવૃત થાય છે, પરંતુ થોડા જ સમયની અંદર નવરંગી નવા રંગ કોપર કલરના પર્ણો નાના નાના આવે છે. નવસુરભિત નવી સુરભિ સાથે કોમળ કોમળ કિસલય અને પુષ્પોનું દર્શન આહલાદક બની જશે. એનું સૌંદર્ય આંખોથી પીતા, એનું પાન કરતા, આંખોથી તમે એનું પાન કરો અને ચિત્તમાં પ્રસન્નતાનો પ્રવાહ શરૂ થશે. ચિત્ત તમારું પ્રસન્ન થઈ જશે, એક નવો પ્રવાહ પ્રસન્નતાનો શરૂ થશે. નવસર્જન, નવરંગે, નવસુરભે, માનવ જીવન પણ કંઈક આવું જ છે.
પ્રેરણા નંબર 303.
હે બંધુ, ઝંઝાવાતી તોફાની વાવાઝોડામાં ઊંચા ઉછળતા પ્રચંડ મોજાની હાલક ડોલક અવસ્થામાં તું અડોલ રહેજે. કારણ કે એ તો સપાટી ઉપરની માત્ર અલ્પકાલીન અવસ્થા છે. સંઘર્ષ તારા જીવનનો સ્વધર્મ છે, એનાથી પલાયન એ નિર્બળતા છે. ધૈર્યપૂર્વક નિષ્ફળતાઓનો સામનો કર, વિજય પતાકા ફરકવા માટે આતુર છે. ચેતનાના ઊંડાણમાં ઉતરતો જઈશ તેમ પ્રશાંતિ વિશેષ વિશેષ અનુભવતો જઈશ. નીચે તળિયું તદ્દન પ્રશાંત છે, એ પ્રશાંતિને આત્મસાત કરી લેજે. પછી ઉપલા સ્તરના તોફાનો તારી ચેતનામાં હલચલ કરી શકશે નહીં. પ્રકાશ સ્તૂપ પ્રભુમાં આંતરબાહ્ય શાંતિ, તેજ અને ઠંડક છે. એ તને પ્રગાઢ પ્રશાંતિમાં ડૂબાડી રાખશે. આ પ્રેરણા ની અંદર પૂજ્ય ભાઈ સપાટી પરનું જગત અને આંતર જગત કેટલું જુદું છે એ સમજાવે છે. હે બંધુ, એક તો પૂજ્ય ભાઈ ભક્ત સાથે બંધુનો સંબંધ બાંધી લે છે. પૂજ્ય ભાઈએ એવું કહ્યું છે કે તમે ભગવાન સાથે એક રિલેશન રાખો, પછી એ બંધુનો હોય, સુખાનો હોય, માતાનો હોય, પિતાનો હોય, તમને ગમે તે એક સંબંધ બાંધી લો, ભગવાન તમારી ખૂબ નિકટ લાગશે, તમારો પોતાનો લાગશે. પરંતુ અહીંયા તો પૂજ્ય ભાઈએ બંધુ તરીકે ભક્તને સ્વીકાર્યો છે. હે બંધુ, જીવનની અંદર વાવાઝોડા આવે, ઝંઝાવાતી તોફાનો આવે, ઊંચા ઉછળતા પ્રચંડ મોજાઓ, અને એને કારણે તારી નાવ હાલક ડોલક થઈ જાય, પણ તારી અવસ્થા તો અડોલ રહેવી જોઈએ. કારણ તને પ્રભુમાં શ્રદ્ધા છે, પ્રભુ તારો રક્ષણહાર છે, તારો સાથી છે, તારો ખેવૈયા છે, તારી નાવને પાર પાડશે જ. તારે શા માટે ડરવાનો? કારણ આ તો સપાટી ઉપરની માત્ર અલ્પકાલીન અવસ્થા છે. સપાટી પરની અવસ્થા છે એનો બહુ શોર્ટ પીરિયડ છે. સૂર્ય કે ચંદ્ર વાદળથી ઢંકાય છે, પણ એ શાશ્વત નથી, અલ્પકાલીન છે. હવાની લહેરખીઓ આવે છે, વાદળ વિખરાઈ જાય છે, અને સૂર્ય અને ચંદ્ર જ્યાં હતા ત્યાં જ પ્રકાશી ઉઠે છે. અલ્પકાલીન અવસ્થાનો અફસોસ શું? સંઘર્ષ આવ્યો તો એનાથી ડરવાની જરૂર નથી, પલાયન થવાની જરૂર નથી, એ તો નિર્બળતા છે. અરે, એને એક ચેલેન્જ માનીને સ્વધર્મ માની લે ને. ધીરજ રાખ, ક્ષમતા રાખ, નિષ્ફળતાનો પણ સામનો કર ને. નિષ્ફળતાથી ડરે છે શા માટે? વિજય પતાકા ફરકવા માટે આતુર છે. આટલી નિષ્ફળતાઓ આવે પણ વિજય પતાકા તારી રાહ જોઈ રહ્યો છે. જેમ રાત્રિનો ઘેરો અંધકાર સ્વર્ણિમ કિરણો આવતા પ્રભાતે એની મેળાએ દૂર થાય છે, એવી જ રીતે તારા વિજયની વિજય પતાકા હવે ફરકવા માટે આતુર છે. જેમ પ્રભાતની અંદર અરુણ રથ આવે છે અને અંધકાર એને મેળાએ પલાયન કરે છે, એવી જ રીતે તારા જીવનની વિફળતાઓ, નિષ્ફળતાઓ, તારી સફળતાનો આ વિજય પતાકા ફરકાવતો રથ આવે છે, અને નિષ્ફળતાઓ, સંઘર્ષ એની મેળાએ જ બધું ભાગી જાય છે, દૂર થઈ જાય છે. ચેતનાના ઉંડાણમાં જેમ જેમ તું ઉતરતો જઈશ, તેમ તેમ તને વધુ ને વધુ વિશેષ ને વિશેષ પ્રશાંતિની અનુભૂતિ થતી જશે. નીચે તળિયું તો તદ્દન પ્રશાંત છે, સમુદ્રના મોજાઓ ઉછળે છે, કોઈ નાના કોઈ મોટા, આગળ ફીણ પરપોટા, ઘૂઘવતો સમુદ્ર. અરે, આટલા મોટા મોજાઓ અવિરત, પણ ડર નહી, આ તો ઉપર ઉપરની સપાટી છે. સમુદ્રના તળિયે તો તદ્દન પ્રશાંત છે. આ પ્રશાંતિને તું આત્મસાત કરી લેજે, સ્વીકારી લેજે. તારી અંદર આ પ્રશાંતિને તું અનુભવ કરજે. આ તારી એકદમ ઊંચી અનુભૂતિ હશે, પછી ઉપલા સ્તરના તોફાનો તારી આંતર ચેતનામાં હલચલ કરી શકશે નહીં, એની તાકાત જ નથી. પ્રકાશ તો પ્રભુમાં આંતર બાહ્ય શાંતિ છે, તેજ છે અને ઠંડક છે. આપણા અંધારા રસ્તામાં પણ પ્રકાશ સ્તૂપ રૂપે પ્રભુ ખુદ છે. એ રસ્તો બતાવે છે, રાહબર છે, માર્ગચ્યુતને માર્ગ પર લઈ જાય છે. એના રસ્તા પર અંધકારમાં એ પ્રકાશ વેરે છે, પથ દર્શાવે છે, અંધકાર દૂર થાય છે, યાત્રા આગળ વધે છે, આંતરબાહ્ય શાંતિનો અનુભવ થાય છે. એમાં તેજ પણ છે અને ઠંડક પણ છે. આ તને પ્રગાઢ પ્રશાંતિમાં ડૂબાડી રાખશે. પછી તને ઉપર ઉપરના વાવાઝોડાનો, નિષ્ફળતાઓનો, જે અલ્પકાલીન છે, એનો ડર રહેશે નહીં, ભય રહેશે નહીં, એનાથી ત્રુજીશ નહીં, તું પલાયન નહીં થાય. કારણ કે સાચી શાંતિ, પ્રકાશ અને શીતળતાનો તને આંતર જગતની અંદર પ્રગાઢ અનુભવ થયો છે. તું પ્રગાઢ શાંતિ, તેજ અને શીતળતાની અંદર ડૂબી ગયો છે. કારણ કે એણે જ તને ડૂબાડ્યો છે, ખુદ પ્રભુએ જ તને ડૂબાડ્યો છે. બસ સર્વોચ્ચ શાંતિ, પ્રશાંતિ, સર્વોચ્ચ આનંદ, મુક્ત આકાશ, મુક્ત ઉડયન, આને તું ખુદ અનુભવી શકે છે. ટાઈમ અને સ્પેસ થી હવે તું પણ પર થતો જાય છે. પ્રેરણા નંબર 304. મલ્હાર, મેઘ મલ્હાર, તારું સ્વર માધુર્ય અદભુત છે. તારા નાદમાં મુરલી ધ્વનિ છે. મલ્હાર શબ્દમાં જ સંગીત છે. મેઘની મૈત્રી તારી કેટલી ઘનિષ્ઠ છે. તારી સ્વરલહેરી વાદળોને સ્નિગ્ધ બનાવે છે. મધુર કલશોરથી નર્તન ગેલા થઈ વરસી પડે છે. સુતપ્ત ધરતી સંતૃપ્તિ અનુભવે છે. વનસ્પતિ પ્રફુલ્લતાથી તારી પ્રશસ્તિ કરે છે. પણ હજુએ પાર્થિવતા તારી સીમા છે. ઉચ્ચ સ્તરીય ચેતનામાંથી નિસૃત રાગ કેટલી માધુર્ય વર્ષા કરતા હશે. ગંધર્વો, કિન્નરો ને નારદનું સંગીત અપાર્થિવ છે. તો પછી પેલા વ્રજ વિહારી કન્હાયના વેણુવાદનનું, સરસ્વતીની વીણા વિનંદિત નાદ લહેરીનું શું કહેવું? એ બધા માધુર્યને ઝાંખા પાડે છે. નાદ બ્રહ્મ છે, વિશ્વ સર્જન નાદનું પરિણામ છે. નાદમાં માધુર્ય શક્તિ પરમને પૂર્ણ રૂપે અવસ્થિતિ છે. પૂજ્ય ભાઈ, આ પ્રેરણાની અંદર મલ્હાર થી માંડીને નાદને અંદર પરમની પૂર્ણપણે અવસ્થિતિ છે સુધી લઈ જાય છે. બહુ મસ્ત છે મલ્હાર, રાગ મલ્હાર, મેઘ મલ્હાર, કેટલો અદ્ભુત છે. એની અંદર, એના સ્વરમાં જ, એના શબ્દમાં જ ગજબનું માધુર્ય ભરેલું છે. આ નાદમાં મુરલીનો ધ્વનિ પ્રતિબિંબિત થાય છે. મલ્હાર શબ્દ જેવો છે જેમાંથી સંગીત ઉત્પન્ન થાય છે. મેઘની મૈત્રી તારી કેટલી ઘનિષ્ઠ, આ મલ્હાર રાગને મેઘ સાથે ઘનિષ્ઠતાથી ભરેલી મૈત્રી થશે. મલ્હારની સ્વર લહેરીઓ વાદળને સ્નિગ્ધ બનાવે છે, મુલાયમ બનાવે છે, નાજુક બનાવે છે. એના મધુર કલશોરથી નર્તન ઘેલા થઈ વાદળો વરસી પડે છે. મલ્હારના મધુર નાદથી વાદળો બંધાય છે, એમાં એક અપાર થયું સંગીત જાણે એન્ટર થતું હોય, એનામાં એક જીવંતતા આવતી હોય, પ્રસન્નતા આવતી હોય એવું લાગે છે. એની સ્વર લહેરીઓ વાદળને સ્નિગ્ધ બનાવે છે, મુલાયમ બનાવે છે. અને એના મધુર કલશોરથી જાણે વાદળો ઘેલા બનીને નાચી ઉઠે છે અને વરસી પડે છે. સુતપ્ત ધરતી, વૈશાખમાં તપેલી ધરતી કે જેમાં તિરાડા પડી ગયા છે, સૂકી ભઠ્ઠ થઈ ગઈ છે, એવી ધરતી અત્યારે સંતૃપ્તિ અનુભવે છે, એટલી વર્ષા વરસે છે મલ્હારને કારણે છે. વનસ્પતિ પ્રફુલ્લતાથી તારી પ્રશસ્તિ કરે છે. ધરતીને જેમ સંતોષ થાય છે એમ વનસ્પતિની અંદર હરિયાળી છવાય છે. સદ્ય સ્નાતા હોય એવા વૃક્ષો અને વેલીઓ લાગે છે, એનામાં એક પ્રફુલ્લતા આવે છે, પ્રસન્નતા આવે છે અને તારી પ્રશસ્તિ કરે છે, તારા વખાણ કરે છે, તારા ગુણગાન ગાય છે. પણ હજુ એ પાર્થિવતાની એક તારી સીમા છે. પાર્થિવતામાંથી આ સ્વરોનું સિંચન થાય છે, પરંતુ ઉચ્ચ સ્તરીય ચેતનામાંથી નિસૃત રાગ કેટલી માધુર્ય વર્ષા કરતા હશે. ઉચ્ચ સ્તરીય ઉપરના સ્તરમાંથી અપાર્થિવ જગતમાંથી અપાર્થિવ ચેતનામાંથી નિસૃત થતા પ્રસારિત થતા પ્રસરણ જેનું થાય છે એવા રાગ, એની માધુર્ય વર્ષા કેવી હશે, કેટલી મધુર હશે, એનામાં કેટલી પોટેન્શિયલ હશે. ગંધર્વો કિન્નરો અને નારદનું સંગીત અપાર થયું છે, આ જગતનું નથી. તો પછી પેલા વ્રજવિહારી કન્હાય જો ગંધર્વો કિન્નરો અને નારદનું સંગીત અપાર થયું છે તો વ્રજવિહારી કન્હાય એનું વેણુવાદન યાદ આવ્યા વિના રહે જ નહીં. અને માં સરસ્વતીની વીણાનો મધુર ઝંકાર, આ ઝંકાર અને એમાંથી ઉત્પન્ન થતી નાદ લહેરી, અરે આને શું કહેવું. આ બંનેના સ્વરો તો બધા માધુર્યને ઝાંખા પાડે છે. નાદ છે એ જ બ્રહ્મ છે. આખા એ વિશ્વનું સર્જન એ નાદનું જ પરિણામ છે. નાદમાં માધુર્ય છે, શક્તિ છે અને પરમ પૂર્ણ રીતે નાદની અંદરથી પ્રકટ થાય છે, કેમ કે નાદમાં જ એ સમાયેલ છે.
પ્રેરણા નંબર 305. મધુલોલુપ ભ્રમર મોહવશ કમળમાં બદ્ધ થાય છે. કમળ પણ પરાધીન છે, તેનું ખીલવું બિડાવું સૂર્ય ચંદ્ર પર આધારિત છે. સૂર્યપ્રકાશમાં ખીલતું કમળ સંધ્યા થતા બિડાઈ જાય છે, તો કેટલાક ચંદ્ર પ્રકાશમાં ખીલે છે. ચકોરની ચંદ્રમાં મોહ બુદ્ધિ છે, તો ચાતક સ્વાતિ જળ ઝંખે છે. આ પ્રેમમાં સ્થૂળતા તો નથી, છતાં બાહ્યાધારિત છે, મનોરમતા છે, પરંતુ આધ્યાત્મિકતા નથી, અવલંબનનું સુખ સ્થાયી નથી રહેતું. અંતર આકાશમાં એકમાત્ર કૃષ્ણચંદ્ર ઉદિત થાય ત્યારે જ બાહ્ય આધારની ઝંખ ના રહે નહીં. શ્રી ચૈતન્ય માટે દિવસ રાતનો ભેદ નહોતો, સાગર નદી વચ્ચે ભેદ નહોતો. અહર્નિશ સર્વત્ર એકમાત્ર કૃષ્ણને જ ઝંખના રહેતી તેનું જ દર્શન હતું. આવા પ્રેમ વૈચિત્ર્યમાં દૂર રહેવા છતાં મિલન ભાવ રહે અને સામે જ હોવા છતાં વિરહ ભાવ પણ રહે. પૂજ્યભાઈ આ પ્રેરણામાં પ્રકૃતિથી પરમાત્મા સુધી લઈ જાય છે. મધુલોલુપ, મધ ચૂસવા માટે જે લોલુપ છે, જેને લાલસા છે, એવો ભ્રમર મોહથી કમળની અંદર બદ્ધ થાય છે. કમળની પરાગ રજ ઉપરથી એ મધુ ચૂસે છે. અને સાંજનો સમય થતા એ કમળ બીડાઈ જાય છે, એમાં મધુ લોલુપ ભ્રમર બદ્ધ થઈ જાય છે. કમળ પણ પરાધીન છે. કમળની અંદરથી મધુ લેવા માટે ભ્રમર છે એ પરાધીન છે, કમળ પર આધારિત છે. પણ કમળ પણ બીજા પર આધારિત છે. તેનું ખીલવું બીડાવું એ સૂર્ય અને ચંદ્ર પર આધારિત છે. અમુક કમળ છે કે જે સૂર્ય પ્રકાશમાં ખીલે છે અને સંધ્યા થતા બીડાઈ જાય છે. અમુક કમળ એવા છે કે પોઈણી જેવા, કે જે ચંદ્રની અંદર એને મોહ છે, ચંદ્રમાં મોહ બુદ્ધિ છે, તો એ ચંદ્ર પ્રકાશમાં ખીલે છે અને સવારે બીડાઈ જાય છે. આવી રીતે અમુક કમળ છે એ સૂર્ય પર આધારિત છે, અમુક કમળ છે એ ચંદ્ર પર આધારિત છે. કોઈનો આધાર લે છે. ચકોરની ચંદ્રમાં મોહ બુદ્ધિ છે. ચકોર છે એ ચંદ્રને એકી ટસે જોયા કરે છે, એને ચંદ્ર માટે મોહ છે. પણ ચંદ્ર તટસ્થ છે, એને ચકોરને કઈ પડી નથી. ચાતક છે, સ્વાતિ જળ ઝંખે છે. ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રમાં જે બુંદ સીપમાં પડે અને મોતી બને એ જળને ઝંખે છે. આ પણ કોઈ પર આધારિત જ છે ને. આ પ્રેમમાં સ્થૂળતા તો નથી, સ્થૂળતા નથી. બહિર જગતમાં જે સ્થૂળ હોય ને એ નથી, પણ બીજા પર આધારિત છે. કમળ સૂર્ય પર, ચંદ્ર પર, એવી જ રીતે ચકોર ચંદ્ર પર, ચાતક સ્વાતિ જળ પર, આ બધા અન્ય પર આધારિત છે. મનોરમતા છે, સુંદરતા છે, પણ બહારના ઉપર બીજા પર આધારિત છે. સુંદરતા છે, પ્રસન્નતા છે, મનોરમતા છે, પણ આધ્યાત્મિકતા નથી. અવલંબનનું સુખ સ્થાયી નથી રહેતું. જે અવલંબન પકડીને બેસે છે ને કોઈનું ને કોઈનું, એ સુખ સ્થાયી નથી. ટાઈમ બેંગ છે. સ્થાયી સુખ, શાશ્વત સુખ ભગવાન અચ્યુતના ચરણોમાં જ છે. જ્યારે અંતર આકાશમાં એકમાત્ર કૃષ્ણ ચંદ્ર ઉદિત થાય ત્યારે જ બાહ્ય આધારની ઝંખ ના રહે નહીં. આપણા અંતરની અંદર ભગવાન કૃષ્ણ જ્યારે ઉદય પામે ત્યારે બીજા આધારની ઝંખ ના રહે, કેમ કે એ તો ટાઈમ બેઇંગ છે. કૃષ્ણનો આધાર મળ્યો એ શાશ્વત છે, પૂર્ણ આધાર છે, ને ત્યાર પછી કોઈ આધારની જરૂર નથી. શ્રી ચૈતન્ય માટે દિવસ અને રાતનો ભેદ નહોતો, બસ કૃષ્ણ માટે પ્રેમ હતો. સાગર નદી વચ્ચે ભેદ નહોતો, બસ કૃષ્ણ માટે પ્રેમ હતો. અહર્નિશ કન્ટિન્યુ સતત સર્વત્ર દરેક સ્થળે એકમાત્ર કૃષ્ણની જ ઝંખના રહેતી,
જંખના તો કે કૃષ્ણની, પડે પડે ક્ષણે ક્ષણે કણે કણે કૃષ્ણની ઝંખના, આ સિવાય બીજી કોઈ નહીં. તેનું જ દર્શન થતું, આંખમાં કૃષ્ણાંજન અંજાઈ ગયું હતું. શ્રી ચૈતન્યને દરેક જગ્યાએ કૃષ્ણ જ દેખાતા, નદીઓમાં, પર્વતોમાં, સાગરમાં, ઘટાધાર જંગલોમાં, બધે કૃષ્ણ દેખાતા. સાગરમાં અને નદીઓમાં ચૈતન્યને યમુનાના દર્શન થતા, પર્વતોની હારમાળામાં ગોવર્ધનના દર્શન થતા, જ્યાં પણ જુએ ત્યાં કૃષ્ણ જ દેખાતા. કણે કણે ક્ષણે ક્ષણે પડે પડે કૃષ્ણ સર્વત્ર વિદ્યમાન, દિલમાં કૃષ્ણ, મનમાં કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, આંખમાં કૃષ્ણ, કૃષ્ણાંજન અંજાયો, જગત આખો કૃષ્ણમય. આવું જ દર્શન થતું. આવા પ્રેમ વૈચિત્ર્યમાં દૂર રહેવા છતાં મિલન ભાવ રહે અને સામે જોવા છતાં વિરહ ભાવ પણ રહે. આ વસ્તુ પૂજ્ય ભાઈએ સમજાવતા એક વખત રાધા કૃષ્ણનો દાખલો આપ્યો છે. કદમ વનની કુંજોમાં ભગવાન કૃષ્ણ અને રાધાજી બેઠા છે. ત્યાં કોઈ ગોપબાળ આવીને કહે છે કે મધુકર ગયો. મધુકર એટલે ભમરો, મધુ ચૂસનાર, અને મધુકર એટલે ભગવાન કૃષ્ણ પણ. મધુસૂદન, હવે રાધાજી સાંભળે છે કે મધુકર ગયો, તો કૃષ્ણ સામે હોવા છતાં પણ એને વિરહાવસ્થા આવી જાય છે, બેહોશ થઈ જાય છે. કૃષ્ણ ગયા? કૃષ્ણ પાસે હોવા છતાં એ વિરહાવસ્થા, અને જ્યારે કૃષ્ણ પાસે ન હોય ત્યારે પણ ભાવ જગતની અંદર કૃષ્ણ સાથે મિલન ચાલતું હોય, એની સાથે વાતો થતી હોય, એની સાથે યમુના કેલી થતી હોય, એના સાથે નિધુવન મિધુવન મધુવન ની કેલી થતી હોય, કદમ વન ની કેલી થતી હોય, રાસ રચાતો હોય, રસેશ્વર હોય, રાસેશ્વર હોય, રાસેશ્વરી હોય, રસરાજ હોય, આ બધું કૃષ્ણ ન હોવા છતાં પણ જ્યારે કૃષ્ણ પ્રેમમાં ડૂબી જાય ને ત્યારે આ બધું ખુદ અનુભવી રહ્યા છે, સામે જ છે એવું લાગે છે, એને વિરહ ભાવમાં મિલન કહે છે. તો મિલનમાં પણ વિરહ અને વિરહ ભાવમાં પણ મિલન, અને પ્રેમ વૈચિત્ય કહેવાય. કૃષ્ણમય જગત, કૃષ્ણ હોય તો પણ કૃષ્ણમય, ન હોય તો પણ કૃષ્ણમય, પ્રેમ વૈચિત્ય ખૂબ ઊંચી અવસ્થા છે. પ્રેરણા નંબર 306, શિશિરના આગમન સાથે પીડા જીર્ણ શીર્ણ પાંદડા ખરી પડ્યા, તેમની શોભા રહી નહીં, વૃક્ષો કુરૂપ થઈ ગયા, વાર્ધક્યને પીડા ભોગવતા નિર્બળ થયેલા, પવન ઠંડી કે તાપ પણ સહન કરી શકતા નહોતા. એવા પર્ણોએ પવન પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો. પોતાની ભાગ્યહીનતાને કારણે કરુણ ક્રંદન કર્યું. છેવટે દેહાતીત થઈ વ્યથા મુક્ત થયા. ખરેખર તો તેમને પીડા મુક્ત કર્યા છે, એ તેમના લક્ષ્ય બહાર હતું. પછીથી તેમણે જોયું પ્રભુએ વૃક્ષોને નવી કૂંપળો, નવા પલ્લવોથી નવ વસ્ત્ર પરિધાન કરાવ્યો, શોભા સંપન્ન બનાવ્યા, ઘેરી ઘટા આપી, પક્ષીઓને વિશ્રામ સ્થાન અને પશુઓને છાયા આપી, શીતળતા આપી,
વૃક્ષોએ નિષ્કામ ભાવે સ્વાદિષ્ટ ફળો આપી સૌને તુષ્ટ કર્યા. આ પર્ણોની અભિશપ્ત અવસ્થા હતી કે કલ્યાણકારી પરિવર્તન હતું. વાસાસી જીર્ણાને યથા વિહાય નવાની ગૃહણાતે નરોપરાણે તથા શરીરાણી વિહાય જીર્ણાન્યને સંયાતે નવાની દેહી. આ પ્રેરણામાં પૂજ્યભાઈ જીવનનું આખું સમય ચક્ર બતાવે છે. પ્રકૃતિથી લઈને માનવ સુધીનું લેસન છે. જ્યારે શિશિર ઠંડી ઋતુ આવે છે એ સમયે વૃક્ષોના પર્ણો પાંદડાઓ પીળા પડી જાય છે. જીર્ણ શીર્ણ એકદમ જીર્ણ થઈ ગયેલા, સુકાયેલા, તૂટેલી, લગભગ ઓલમોસ્ટ તૂટે એવી અવસ્થાની અંદર હતા એવા પાંદડા ખરી પડ્યા. તેમની શોભા રહી નહીં. પાંદડાને કારણે વૃક્ષોની જે શોભા હતી એ જતી રહી. વૃક્ષો કુરૂપ થઈ ગયા ઠૂઠા જેવા. વાર્ધક્યની પીડા ભોગવતા નિર્બળ થયેલા, જેનામાં વૃદ્ધાવસ્થાની પીડા આવી છે એ પીડાને ભોગવી રહ્યા છે. નિર્બળ બલહીન થયેલા છે. જે પવન કે ઠંડી કે તાપ સહન નહોતા કરી શકતા એવા પર્ણોએ, એવા પાંદડાઓએ પવન પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો, આ પવન અમને નીચે પાડી દે છે. જે પવનથી અમે ડાળીઓ પર ઝૂલતા હતા, જે અમારો મિત્ર હતો, એ પવન અત્યારે દુશ્મન બન્યો છે. એ પવનની લહેરીઓથી અમે નીચે પડી જઈએ છીએ. એમણે આક્રોશ વ્યક્ત કર્યો, એમણે વિરોધ વ્યક્ત કર્યો, દુઃખ વ્યક્ત કર્યું કે આ અમારો મિત્ર જ, જે અમે પવનની ડાળીએ, વૃક્ષોની ડાળીએ, પવનની લહેરખીએ ઝૂલતા હતા, તે જ પવન આજ અમને એની લહેરખી દ્વારા વૃક્ષોથી અલગ કરે છે. ક્રંદન કર્યું, કરુણ રુદન કર્યું, પોતાની ભાગ્યહીનતાને વખોડી કાઢી. આવું ભાગ્ય છેવટે દેહાતીત થઈ ગયા, નીચે પડી ગયા અને વ્યથા મુક્ત થયા, પીડા મુક્ત થયા. ખરેખર તો એ પર્ણોને પીડા મુક્ત કર્યા, પણ એના લક્ષ્ય બહાર હતું, એના ધ્યાન બહાર હતું, એની સમજની બહાર હતું. પછીથી તેમણે જોયું નીચે પડેલા પર્ણોએ, વૃક્ષના થડમાં મૂળમાં પડેલા પર્ણોએ જોયું. પ્રભુએ વૃક્ષોને નવી કૂંપળો, નવા પલ્લવોથી નવ વસ્ત્ર પરિધાન કરાવ્યો. આજ વૃક્ષ પર પ્રભુની કૃપાથી નવી કૂંપળો ફૂટી નીકળે, નવા પલ્લવોથી વૃક્ષ પલ્લવિત થયો, જાણે નવ વસ્ત્રનું પરિધાન કરાવ્યું હોય. વૃક્ષને શોભા સંપન્ન બનાવ્યા, શોભાયુક્ત બનાવ્યા. ઘેરી ઘટા આપી પર્ણોથી વૃક્ષો છવાઈ ગયા. પક્ષીઓએ આવીને વિશ્રામ કર્યો અને પશુઓને આ જ પર્ણોએ વૃક્ષો દ્વારા છાયા આપી, શીતળતા આપી. વૃક્ષોએ નિષ્કામ ભાવે કોઈ પણ બદલાની અપેક્ષા વિના સ્વાદિષ્ટ ફળો આપીને માનવ પશુ પક્ષીઓને તુષ્ટ કર્યા, સંતુષ્ટ કર્યા. આ પર્ણોને જાણે અભિશાપ આવેલી, અભિશાપ મળ્યો હોય એવી અવસ્થા હતી. કે પછી કલ્યાણકારી પરિવર્તન હતું?
અરે અભિશપ્ત અવસ્થા નહોતી, આ તો કલ્યાણકારી પરિવર્તન હતું કે જે વૃદ્ધ પીડા થયેલા જીર્ણ શીર્ણ પર્ણોની જગ્યાએ નવી કૂંપળો આવી, એ મોટી થઈ, વૃક્ષ છવાઈ ગયો, નવા પલ્લવો ફૂલો આવ્યા, ફળો આવ્યા. અરે આ તો કલ્યાણકારી પરિવર્તન હતું. એવી જ રીતે માનવ જીવનની અંદર જીર્ણ થયેલા વસ્ત્રોને જે રીતે બદલી કાઢે છે, એવી જ રીતે જીર્ણ શીર્ણ થયેલા, વૃદ્ધ થયેલા, રોગિષ્ઠ થયેલા શરીરને બદલીને નવ કૂંપળ રૂપ, નાના બાળક રૂપ નવું જીવન આવે છે. એ પ્રકૃતિનો અભિશાપ નથી, પણ એ જીવનનું કલ્યાણકારી પરિવર્તન હતું જે જરૂરી હતું. પ્રેરણા નંબર 307. સોહિણે તારા દ્વારા વિરહ સ્ત્રોત વહે છે, કરુણ રસ નિષ્પન્ન થાય છે, તારામાં સ્નિગ્ધતા છે, કરુણા પણ છે, વિદગ્ધ માનવો તારાથી આશ્વસ્ત થાય છે. તું દુઃખમાં સહભાગી થતી હો એવું અનુભવે છે. મીરા ચૈતન્ય જેવા ભક્તોના વિરહ ભાવમાં વૃદ્ધિ થાય છે. તારી નિશ્ચિત સ્વર લહેરીઓ નિસ્તબ્ધ નિશાને ઘેરી બનાવે છે. પાછલી રાતની ભીની ચેતનામાં પ્રેમ સાથે વ્યથાનું મિશ્રણ પ્રવાહિત કરે છે. પ્રકૃતિ જાણે તારામાં પીગળે છે. વિરહીઓના નેત્રોથી અશ્રુ નિર્ઝર વહે છે. રસજ્ઞ શ્રોતાઓને મિશ્ર ભાવાવસ્થામાં ખેંચી જાય, ભાવ પ્લાવિત કરી ઉર્ધ્વ જગતના પ્રવાસી બનાવે છે. પૂજ્યભાઈ, આ પ્રેરણામાં સોહિણી અને એની સાથે ઉત્પન્ન થતી કરુણા અને વિરહાવસ્થા કાદૃશ કરે છે. હે સોહિણી રાગ, આ રાગની અંદર વિરહનો સ્ત્રોત, વિરહની ધારા જ વહે છે. એમાંથી કરુણ રસ નિષ્પન્ન થાય છે. જ્યારે સોહિણી રાગ ગવાતો હોય ત્યારે વાતાવરણમાં કરુણતા છવાઈ જાય છે. આ રાગમાં કરુણતા છે પણ સાથે સાથે સ્નિગ્ધતા પણ છે, મુલાયમતા છે, નાજુકતા છે. વિદગ્ધ માનવો બળેલા, જડેલા, તૂટેલા, હારેલા માણસો સોહિણી તારાથી આશ્વસ્ત થાય છે. એને આશ્વાસન મળે છે, એક હૂંફ મળે છે, એક સધિયારો મળે છે. તું એના દુઃખમાં સહભાગી થતી હો એવું એ અનુભવે છે. સોહિણી, તારા રાગમાં કરુણા છે, આશ્વાસન છે, સ્નિગ્ધતા છે, અને લોકોના દુઃખની અંદર તું સહભાગી થાય છે એવું લોકો હૃદયથી અનુભવે છે. મીરા ચૈતન્ય જેવા ભક્તોના વિરહ ભાવમાં વૃદ્ધિ થાય છે. જ્યારે સોહિણી રાગ ગવાતો હોય ને, એ જે વિરહમાં હોય છે ને, એના વિરહ ભાવમાં વૃદ્ધિ થાય છે, વિરહભાવ વધુ કાતર બને છે, વધુ પ્રજ્વલિત બને છે, વધુ પ્રબળ બને છે. કૃષ્ણ વિના ચાલતું નથી, કૃષ્ણ વિના વિરહાવસ્થા છે, કૃષ્ણ વિના જીવન અને જગત સૂનું લાગે છે. તારી નિશ્ચિત સ્વર લહેરીઓ, તારી સ્વર લહેરીઓ નિશ્ચિત છે, ક્રમ પ્રમાણે ગોઠવાયેલી છે. નિસ્તબ્ધ નિશાને ઘેરી બનાવે છે, અડધી રાત્રિએ અંધકાર ઘેરો હોય છે. નિશા રાત્રિ નિસ્તબ્ધ, કોઈ સંચાર નથી, કોઈ અવાજ નથી, બધું સ્તબ્ધ બની ગયું છે, કોઈ જ સંચાર નથી, કોઈ અવાજ નથી. અંધકારે રાત્રિને ઘેરી બનાવી છે, પાછલી રાતને અંધકાર ભરી ભીની ભીની ચેતનામાં પ્રેમ અને વ્યથાનું મિશ્રણ થાય છે, અને આ મિશ્રણ પ્રવાહિત થાય છે. એની અંદર પ્રકૃતિનું સૌંદર્ય, અડધી રાત્રિની પ્રકૃતિ, એને નિસ્તબ્ધતા, એના ચાંદ તારા કહો, ગ્રહો કહો, કે ચાંદનીનો સમય હોય તો ચાંદની કહો, આ બધી પ્રકૃતિ, વનસ્પતિ સૃષ્ટિ પણ જાણે તારામાં પીગળી જાય છે, ઓગળી જાય છે, વહી જાય છે, ઉભરાય જાય છે. વિરહીઓના નેત્રોથી, વિરહીઓની આંખોમાંથી અશ્રુની ધારા નહીં, જાણે અશ્રુનો જરો વહે છે, નિર્જર વહે છે. રસજ્ઞ શ્રોતાઓ, જેને ખરેખરમાં રસ છે, જે ભાવ અને વિરહાવસ્થાને સમજી શકે છે, એવા શ્રોતાઓને, એવા ભક્તોને, સિદ્ધોને, સંતોને, મુનિઓને મિશ્ર ભાવાવસ્થામાં ખેંચી જાય છે અને ભાવ પ્લાવિત કરે છે, ભાવ નિમગ્ન કરે છે, ભાવ નિમજ્જિત કરે છે, ભાવની અંદર ઓગાળે છે, પીગળાવે છે, અને ભાવના અશ્રુધારા વહી જાય છે. તો આ મિશ્ર ભાવાવસ્થામાં ખેંચી જાય છે રસજ્ઞ શ્રોતાઓને, ભાવ પ્લાવિત બનાવી દે છે, અને આ રીતે ઉર્ધ્વ જગતના પ્રવાસી બનાવી દે છે. ઉર્ધ્વ જગતમાં એનું પદાર્પણ થઈ જાય છે, અપાર્થિવ જગતમાં પદાર્પણ થાય છે, ભાવ જગતમાં પદાર્પણ થાય છે, જાગતિક જીવનની બોર્ડર તૂટી જાય છે, જગત વિશાળ બને છે, પ્રેમમય બને છે, શાંતિમય બને છે, આનંદમય બને છે, ભાવમય બને છે. બસ આમ જ અને આમ જ ચાલ્યા કરે, આમ જ ભાવમાં વહેતા રહી, ડૂબતા રહી, પીગળતા રહી, ઓગળતા રહી, પ્રવાહિત રહીએ.